તારીખ 24/3/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 160 અને 161 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 119.
શલ્યવાળા પરિણામ જિંદગી છૂટતા નથી, શલ્ય નીકળતું નથી. વ્યવહારમાં કહેવાય છે કે કોઈ માણસ સાચી વાત સમજવા છતાં ટૂંકી વાતને છોડી ન શકતો ત્યારે ક્ષેત્રમાં એક શબ્દ પ્રયોગ થાય છે, પણ ધર્મના બહાને ધર્મના નિમિત્તે જે મિથ્યાત્વ છૂટવામાં આવે છે એ શરીર જેવું થઈ જાય છે, એટલે જલ્દી નીકળતું નથી. એવી રીતે છે, પણ એમાં તો જીવને એમ લાગે છે કે આ પરપદાર્થ સાથે એકત્ર બુદ્ધિ નહીં થવી જોઈએ, મારા આત્મા સાથે થવી જોઈએ. પણ આત્મા સાથે એકત્ર બુદ્ધિ કરવા માટે કોઈ વ્રત કરે, કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ શાસ્ત્રનું વાંચન કરે, એ નીકળવું મુશ્કેલ છે. સાધન ની ભૂલ છે, સાધન ની ભૂલ હોય અને સાધ્ય સાધન માને છે તો કોઈ શાસ્ત્ર ના અભ્યાસ ને સાધન બંને બુદ્ધિપૂર્વક ભૂલ કરે છે. ગ્રહિત વિચારમાં બુદ્ધિપૂર્વક ની ભૂલ છે ને માન્યતા તો ખરી, પણ ન જલ્દી નીકળે એવી મિથ્યા માન્યતા ને શલ્ય કહેવામાં આવે. પુણ્ય તો ખરું ને, શલ્ય કરીને મોટું પાપ બતાવવું, ધર્મ ની માન્યતા એની અંદર છે, એ પાપ મોટું છે. ખાસ કરીને અહીંયા વ્રત જપ વાળાને નથી સંબોધન, પણ અહીંયા શાસ્ત્ર અભ્યાસ વાળાને સંબોધન. કેમ કે વ્રત જપ વાળાની માન્યતા શૈલ્ય છે એ દ્રષ્ટાંત રૂપે છે, સિદ્ધાંત રૂપે એ સિદ્ધાંત સમજાવ્યો છે કે શાસ્ત્ર અભ્યાસથી આત્મા પ્રાપ્ત થશે એવી જે માન્યતા છે તે પણ છે. कर लेते हैं। આત્મા પ્રાપ્ત થવાના સાધન છે, સાધન માનીને કરવામાં શરૂ છે, શાસ્ત્ર એમ કે છે કે આ શાસ્ત્ર નો અભ્યાસ તે સાધન માને છે એમ શાસ્ત્ર કે છે, એવું આ શાસ્ત્ર છે, આ શાસ્ત્ર પણ એવું શાસ્ત્ર છે, આ શાસ્ત્ર છે શાસ્ત્ર છે, એ શાસ્ત્રમાં શું કહે છે કે જેમ વૃત્ત થી આત્મ પ્રાપ્તિ માન્યતા વાળાને શલ્ય કરી ગયું છે એમ શાસ્ત્રના અભ્યાસથી આત્મા પ્રાપ્ત થશે એવી જે માન્યતા તે પણ શલ્ય છે। હવે આ શૈલ્ય કરતા આ શૈલ્ય હારું એમ ગણવું, શું ગણવું? શલ્ય એટલે સારું નથી, નિશલ્ય વૃત્તિ ઉત્તમ સ્થાને વૃત્તિ જે હોય છે, કોણ વૃત્તિ હોય છે કે જેને શલ્ય ન હોય એ વૃત્તિ હોય છે, શલ્ય વાળો વૃત્તિ હોય જ નહીં, કોઈ વ્રત ધારણ કરે તો એને વૃત્તિ ન કહેવાય, નિશલ્ય વૃત્તિ એમ કહીએ છે। કેવી રીતે વૃત્તિ ગણવો, એને જ્ઞાની તો વૃત્તિ નથી ગણતા, શાસ્ત્ર અભ્યાસ ને આત્મ પ્રાપ્તિ નું સાધન માનવું, માનીને અભ્યાસ કરવો કે નહીં માનીને અભ્યાસ કરવો એ અહિયાં ચર્ચા પોઈન્ટ જે છે એ અભ્યાસ કરે ન કરે એની સાથે કોઈ સંબંધ નથી, પણ કરે તો શું માનીને કરે છે એની સાથે સંબંધ છે। પંચમ ગુણ સ્થાન સુધી જાય શાસ્ત્ર અભ્યાસ નથી કરતા, એને શાસ્ત્ર અભ્યાસ ન કર્યો માટે કઈ એને બાદ આવ્યો, કોઈ બાદ નથી આવ્યો। વિચાર દ્રષ્ટિ અગિયારમને નવું પૂરવું ભણે, શૈલ્ય એ પડ્યું છે કે આ મારો શાસ્ત્ર નો અભ્યાસ છે એ મને કલ્યાણનું કારણ છે, આત્મપ્રાપ્તિનું કારણ છે એમ થાય છે, એ શૈલ્ય છે, માર્મિક વાત છે। આ શાસ્ત્ર અભ્યાસ કરવા વાળા માટે બહુ માર્મિક વાત છે, ઓળખાણનો વિષય સ્વભાવની ઓળખાણ સ્વભાવના પરિચયથી થાય છે, સ્વભાવની ઓળખાણ શાસ્ત્ર વાંચવાથી થતી હોય તો અગિયારમ નવ પૂર્વ વાળાને થઈ ગઈ હોય, એટલે એટલું જેને ઓળખાણ થાય એને શાસ્ત્રનો અભ્યાસ હોય તો એને બાહ્ય કારણ તરીકે ઉપચાર કહેવાય, કહેવાય એટલું, એથી વધારે નહીં। અથવા તો જે જીવો એવી યોગ્યતા વાળા છે કે શાસ્ત્રનો અભ્યાસ કરે છે, એમાં કેવળ શાસ્ત્રનો અભ્યાસ નથી પણ એ શાસ્ત્રમાં કહેવાધારેલું જે વાચ્ય, વાચક તો શબ્દો છે શાસ્ત્રમાં, કહેવાધારેલું વાચ્ય એના ઉપર જે જાય 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 એવી યોગ્યતા વાળા છે એને શાસ્ત્રનો અભ્યાસ નિમિત્ત કહેવાય છે। એને તો બરાબર પોતાના અનુભવથી ખબર છે કે આ શબ્દો કારણ, શબ્દો તો નિમિત્ત પડે છે ક્યારે, કે હું અંદર જાઉં છું એના વાચ્ય ઉપર જાઉં છું ત્યારે, એને તો એ સાધન દેખાતું નથી, એને વાંચતા વાંચતા એમ ખ્યાલ આવે છે કે આ વાંચવું છે એટલો વિકલ્પ છે, એટલો શાસ્ત્ર પ્રત્યેના અભ્યાસનો પરિણામ છે, ઉપયોગ છે, એમાં વિકલ્પ ઉત્પન્ન થાય થાય ને થાય જ। હવે આ શાસ્ત્ર તો એમ કહે છે કે અનુભવ કર, અનુભવ કર, અનુભવ કર, શાસ્ત્ર એમ કહે છે કે તું નિર્વિકલ્પ તત્વ છો, નિર્વિકલ્પ તત્વ છો પછી તારે વિકલ્પ ને શું લેવા દેવા છે, શું પ્રયોજન છે, શું કામ છે તારે વિકલ્પ છે? હું આત્મા સ્વરૂપે કરીને નિર્વિકલ્પ, પછી તારે વિકલ્પ થી શું કામ થવાનું છે, શું કામ સાધવાનું છે એ કે. તો જે શાસ્ત્ર વાંચતા તમે વિકલ્પ થાય છે એ તો મટાડવાની વાત છે. શાસ્ત્ર તો એમ બોધે છે કે વિકલ્પ ને મટાડ, વિકલ્પ ને રાખ એવું કહેતા નથી. એવું આ શાસ્ત્ર આવે છે ને, રાજમોલજીએ કહ્યું કે આ અધ્યાત્મ શાસ્ત્ર છે, ભારત રામાયણ ની પીઠે રાગવર્ધક નથી. દ્રષ્ટાંત આપ્યો છે કે જગતમાં અત્યારે ચાલતી પરિસ્થિતિમાં મહાભારત, ભારત એટલે મહાભારત અને રામાયણ બે મોટા શાસ્ત્રો આ લોકોના ગણાય છે, એની વસ્તી હિન્દુસ્તાનમાં વધારે છે. એ રાગવર્ધક શાસ્ત્ર છે, આ એવું શાસ્ત્ર સમયસર એવું શાસ્ત્ર નથી, રાગ મટાડે એવું શાસ્ત્ર છે. એમ કહે સ્વરૂપ નું લક્ષ્ય હોય એને ઉપચાર આપે છે. એમ સ્વરૂપ નું લક્ષ્ય ન હોય એને શાસ્ત્ર સ્વાધ્યાય પરમ દુઃખ કેદી હતું, એની તપ જ નથી. એ તો ભૂલથી જીવ સંતોષ માને છે તો ભલે આપણે ઉપવાસ સુખ તપ ન કરીએ, પણ સ્વાધ્યાયનો તપ તો કરીએ છીએ ને. છ અભ્યંતર ને છ બાહ્ય તપ કયા છે, એમાં શાસ્ત્રની તપ કયું છે? તો અમે ભલે ઉપવાસ વાળું તપ નથી કરતા, પણ શાસ્ત્ર વાળું તપ તો કરીએ છીએ કે નહીં? એ તો તું બોલો ઉપવાસ કરે છે એના જેવી વાત કરે છે, બીજી તારા મને એનામાં કઈ ફેર દેખાતો નથી. માટે જેને શાસ્ત્ર નો અભ્યાસ હોય એવા મૂર્ખુ જીવે એવું શૈલ્ય પોતાને ન રહે એ અહીંયા ધ્યાન ખેંચ્યું છે ગુરુદેવ, કે આ શાસ્ત્ર વાંચતા વાંચતા મને આત્મની પ્રાપ્તિ થઈ જશે એવું શૈલ્ય એને ન રહી જાય એટલા માટે આ વાત કરી છે. ખબર નથી કે બધા શાસ્ત્રો સાંભળવા આવ્યા છે, શાસ્ત્ર માન્ય મંચાય છે, શાસ્ત્ર સાંભળવા બેઠા છે એને કહે છે. એવું તો નથી નથી કહ્યું કે એનાથી નહીં થાય, એનાથી નહીં થાય તો તેનાથી થશે. આત્મ વસ્તુ પ્રવૃત્ત દ્રષ્ટિ કરતા જ આત્મ પ્રાપ્તિ થાય છે, અથવા સમ્યક દ્રષ્ટિ આત્મામાં ઉત્પન્ન થાય તો જ આત્માની પ્રાપ્તિ થાય છે, બીજી રીતે આત્માની પ્રાપ્તિ થતી નથી. આત્મોત્તર વસ્તુ તરફ દ્રષ્ટિ કરવી એટલે આત્માની દ્રવ્યની આત્મદ્રવ્યની સ્વભાવની દ્રષ્ટિ કરવી એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું. કે જે સમ્યક દર્શનમાં આત્મ પ્રાપ્તિ રહેલી છે, આત્માનુભવ સાથે જ હોય છે, આત્માનુભૂતિ વિના સમ્યક દર્શન હોતું નથી. તેથી અનુભૂતિને આત્મ પ્રાપ્તિ કરી છે, અનુભૂતિ વિના ક્યાંય આત્મ પ્રાપ્તિ કહેવામાં આવતી નથી. શાસ્ત્ર ના સ્વાધ્યાય આંગણું નથી કેતા, જે સમ્યક સન્મુખ થાય એને આંગણું કે છે. જે સન્મુખ થાય એ અનુભવમાં આવે છે, અભેદ અનુભવમાં આવે છે, પણ જે સમ્યક સન્મુખ ન થાય એને વેદન ઉત્પન્ન થતું નથી, સ્વસંવેદન નથી થતું, એને આંગણું કયું છે? શાસ્ત્ર માં ચેતના આંગણામાં આવી ગયો એવું નથી. પચાસ પચાસ વર્ષ થી શાસ્ત્ર વાંચતા હોય એટલે કઈ ગડબડ થઈ જાય, તો ઊંધું થઈ જાય. માનાર્થ શાસ્ત્ર માં છે તો આત્માર્થી પણ ઉપર ન રહીએ. આંગણું તો આત્માર્થી પણ આંગણું છે, આત્માર્થી પણ છૂટી જાય. હવે તો છૂટી જાય માનવું છે એમ. તો એને પોતે ક્યાંય ભૂલે છે એનો નિકાલ થઈ જાય, ભૂલતો હોય. બાકી પોતાની યોગ્યતા કેટલી છે એ પોતાને ખબર નથી. વાંચીને શું કરશે, શું સમજશે? જીવ જે વખતે રાગ દ્વેષ ના ભાવ કરે તે વખતે તેને તેના ફળનું એટલે કે આકુલતાનું દુઃખનું નિવેદન હોય છે. આ પરિણામ જીવા કરે તેનું તે જ પરિણામમાં ત્યારે ને ત્યારે જ મળે છે, બીજા પરિણામને પછીના પરિણામને મળે છે એ વાત પણ નથી. એવું જે પરિણામ સંબંધીનું વિજ્ઞાન છે એનું અહીંયા જરા સૂક્ષ્મ સ્પષ્ટીકરણ છે કે જીવ જે વખતે રાગ દ્વેષના ભાવ કરે તે વખતે જ તેને તેના ફળનું આકુલતાનું વેદન હોય છે. જ્યારે રાગ દ્વેષના પરિણામ કર્યા ત્યારે તે પરિણામ મલિન થયા, તે પરિણામમાં દુઃખ ઉપજ્યું અને તે પરિણામ પોતાના સ્વરૂપથી દૂર ગયું, તે ભાવે ભાવે તે પરિણામ પોતાના સ્વરૂપથી દૂર ગયું તે ગયું એવું જે દુઃખરૂપ મલિનતા રૂપ અને વિપરીત રૂપ જે પરિણામનું ફળ છે ત્યારે ને ત્યારે તે જ પરિણામમાં થઈ જાય છે. પછી એનું ફળ આવે છે એ વાત અહીંયા નથી. પછી જે બહારમાં ફળ આવે છે એ બાહ્ય દ્રષ્ટિનો વિષય છે અને બાહ્ય દ્રષ્ટિ જીવોને કેટલીક વાતો સમજાવવા માટે બધી વાત આવે છે. અંતરદ્રષ્ટિથી વિચારવામાં આવે તો વાત જુદી જ છે. એમ કેમ બહારમાં તો શું થાય છે, એક માણસ ઘણા પાપ કરે છે, એને કોઈ પૂર્વકર્મનો એવો ઉદય છે કે એ જ વખતે પાપાનું મંદિર પુણ્યનો ઉદય હોય છે, બધી અનુકૂળતાઓ થતી દેખાય છે. કોઈને સમાધાન નથી થતું કે આમ કેમ થાય છે. ભાઈ એ અત્યારે એક એક સમયના પરિણામમાં એ દુઃખને વેદી રહ્યો છે, દુઃખને વધારી રહ્યો છે, પણ એ કાર્ય અંતરંગમાં એવું સૂક્ષ્મ રીતે થઈ રહ્યું છે કે બાહ્ય દ્રષ્ટિ વાળાને નજરમાં નથી આવતું. પણ એ જ વખતે બધું એનું નુકસાન ચાલુ જે છે એ નુકસાનમાં ક્યાંય નફો નથી એ વાત 100% છે. જે વખતે જીવ રાગ અથવા દ્વેષ કરે છે તે સમયે તે જીવને નુકસાન છે એમાં ક્યાંય નફો નથી, ક્યાંય ફાયદો નથી. આ 100% જીવ જે વખતે રાગ દ્વેષના ભાવ કરે તે વખતે જ તેને તેના ફળનું અને આકુલતાનું વેદન હોય છે. એ વખતે દુઃખી થાય છે, એને ખબર ન પડે માટે દુઃખી નથી થતો એમ નથી, જેમ બાળકને ખબર નથી પડતી કે મને અશાતાનું કેવું દુઃખ છે, પેટમાં દુઃખે છે એનું દુઃખ છે, હાથમાં પગમાં દુઃખે છે એનું દુઃખ છે, કે માથામાં દુઃખે છે એનું દુઃખ છે, બતાવી ન શકે, કહી ન શકે, માટે દુઃખી નથી એમ કહેવાય છે. એમ આ જીવને ખબર ન પડે, જે પરિણામમાં રાજદ્વેષ કરે એમાં હોશ લાવીને કરે, માટે દુઃખી નથી થતો એમ નથી એમ કહે. હવે એને સમજાવવા માટે પરિસ્થિતિનો દૃષ્ટાંત લઈ કે કોઈ જીવને એવું થયા કરે છે કે વેપાર ધંધામાં દાખલ થાય છે, સાધારણ આર્થિક સ્થિતિમાંથી દાખલ થાય છે અને એની આર્થિક સ્થિતિ સુધરતી જાય છે, એમ એને રસ ચડતો જાય છે, એને એમ થાય છે કે હું સુખી 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 થતો જાઉં છું. પરિણામ શું થાય છે કે દુઃખી 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 થતો જતો થતો આગળ વધતો હોય છે, પણ એને ખબર નથી. પછી એવી રીતે 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ 25 30 35 40 વર્ષ આમનામ દોડે છે, દોડે આગળ વધતો જ જાય છે, કેમ કે બારમાં એ પ્રકારનો ઉદય છે, આગળ વધતો જાય છે. એ દુઃખનું દુઃખનું વધતો 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 દુઃખની માત્રા એવી વધી જાય છે કે પાછી ઉંમરમાં એને પરિણામ ઉપર ઘણી અસર જોવામાં આવે. એવા ઘણા વૃદ્ધ માણસો હોય છે કે જેને પાછલી ઉંમરમાં કાંઈ કારણ વગર બધી અનુકૂળતા હોય તો પણ ક્યાંય ચેન્જ પડતું ન હોય. ભાઈ તમે તો તકલીફ થઈ ગયા, મારે મોટર ગાડીને બંગલા છે, નોકર ચાકર ને બધી અનુકૂળતા છે, પણ તમને કેમ ચેન નથી? પણ પેશાબ ક્યાંય ચેન પડતું નથી, કરવું નથી, ક્યાંય ચેન પડતું નથી એમ ક્યાં. આ નજરે જોઈ લીધા, ઊંઘ આવે, ઊંઘ બહુ ઓછી થઈ ગઈ છે, માંડ રાતે મહેનત કરીએ ત્યારે કલાક બે કલાક માંડ ઊંઘ આવે. આમ શરીરે બીજી માંદગી નથી, પણ ક્યાંય મગજને ચેન પડતું નથી. આ બધી હરખાઈ થઈ ત્યારે તો એને ચેન પડવું જોતું હતું, એને બદલે એની એને ચેન બેચેનીમાં કેમ ફેરવાઈ ગયું? હવે કેટલાય દાખલા જોયા છે શ્રીમંત માણસો, પાંચમી ઉંમરમાં એને ક્યાં એની ચેન પડે. પૂછો તો આને હરખાય ભાગ, એ બધું હરખું છે, પણ અંદર ચેન પડતું નથી એમ કરે, અને એનો ઉકેલ એની પાસે હોતો નથી. આ પરિસ્થિતિ બને છે. કારણ શું છે? અહીંયા જે વાત કરે છે કે જ્યારે એને રાગદ્વેષ કર્યા ત્યારે જ એ દૂર ગયો છે, ત્યારે જ આગો ગયો છે, એની શાંતિથી દૂર ગયો છે, અશાંતિ વધારતો ગયો, અશાંતિ વધારતો ગયો, અશાંતિ વધારતો ગયો. હવે એ સૂક્ષ્મ પરિણામ હતા એટલે ખબર નહોતી પડતી, એ વખતે હોંશો કરી હતી એટલે ખબર નહોતી પડતી. હવે જ્યારે એનું એકદમ બધું ભેગું થઈ ગયું, સરવાળો આવ્યો, વધતો વધતો વધતો, ત્યારે એને પોતાને ખ્યાલ આવે અને બીજાને ખ્યાલ આવે એમાં પરિણામ થઈ જાય, કે જે પરિણામ એના કાબુમાં પછી હોતા નથી. નિભાવ રસ એ દુઃખ રસ છે, અને એ દુઃખની માત્રા વધી, એ એવી વધી કે સૂક્ષ્મમાંથી સ્થૂળ પર્યાય આવી ગઈ. એ પરિસ્થિતિ ઘણાને જોવામાં આવે છે. એમાં અમેરિકા તો, અમેરિકાની વસ્તી એનો બહુ મોટો દ્રષ્ટાંત છે કે ત્યાં પૈસાવાળા માણસો ઘણા છે, અને એના ઓછા પૈસાવાળા અને વધુ પૈસાવાળા ઉપર નજર હોય છે, એ એની દોડે દોડે છે કે આ લોકોને આટલું બધું તો મારે પણ એમ જ થવું જોઈએ, અને એના સાધનો એટલે મલ્ટીમિલિયનર થવા માટે જે છે એની મહેનત એ દોડે છે. પરિણામ તો જે થવું હોય થાય, પણ કેટલાક વખતમાં માનસિક પરિસ્થિતિ ખરાબ થાય છે, એટલી બધી ખરાબ થાય છે કે હું તો લગભગ ત્યાં ભાગ્યે જ કોકને ટીકડી વગર હું આવવાનો સવાલ હોય છે. મોટા ભાગના તો દારૂ પીએ છે અને એ રીતે ઊંઘવા ટેવાયેલા હોય છે, પછી તો એનું ટોક્સિકેશન પણ વધી જાય છે, એટલે દારૂ તો પીએ પણ ટીકડી ઉપરાંત લેવી પડે, અને તોય ઘણાને ઊંઘ ન આવે એ પરિસ્થિતિ પણ થાય છે. એમ નથી કે તારો ટીકડી લઈને ભંગી શકાય છે, એ પણ પરિસ્થિતિ છે. અને કેટલા એવા કરોડો અબજોપતિ ગાંડા થઈ જાય છે, હિપ્પી થઈ જાય છે, અને શાંતિની શોધમાં એ દેશ છોડીને આ બાજુ આવે છે. એવા હજારોની સંખ્યા આજે હિન્દુસ્તાનમાં છે કે જેના પાસે પૈસાની સંપત્તિ ગુણો તો લાખો કરોડો અબજોની હોય, ગાંડાની જેમ પાગલની જેમ ભટકતા હોય, ફરતા હોય. અજમેરની શિબિર મળી ને પુષ્કર ગયા હતા, પુષ્કરમાં 2-3 હજાર પડ્યા હોય છે, પૂનામાં 2-5 હજાર 4-5 હજાર પડ્યા હોય છે. આ બધું તમે જુઓ, હિન્દુના ધર્મસ્થાનકો અને આશ્રમો છે ત્યાં નીકળી પડ્યા જઈએ છીએ. જગન્નાથપુરીમાં જ આવશે ત્યાં જોવા મળે છે. હિમાલયમાં તો કેટલાય ઠેકાણે જ્યાં જ્યાં આશ્રમો છે ત્યાં બધા આવીને પડ્યા છે. હજારોની સંખ્યામાં અહીંયા આવ્યા, જેને આવવાનો ખર્ચ 1000 રૂપિયા લાગે છે, સ્ત્રીઓ અને પુરુષો બંને, એમને એકલા પુરુષોને આ સ્થિતિ છે. સ્ત્રીઓ હોય તો પણ એ ચલમ પીતી હોય, અંદર ગાંજો ભરીને ચરસ ભરીને ચલમ પીતી હોય, ન પીએ તો એનું મગજ આકુલતામાં મરી આપઘાત કરે. એ ગાંડો તરસ ન પીએ તો આપઘાત કરીને મરે, એવી એવી પરિસ્થિતિ ખરાબ હોય છે. આજે આકુલતાનું જે વેદન છે એ કઈ સ્થિતિએ કઈ હદે વધે છે, કે જો એવું એ કાંઈ ન કરે, દારૂ ન પીએ, ટીકડી ન ખાય, કે ગાંડો તરસ ન પીએ તો એ આપઘાત કરીને મરે છે. એ સહન જ ન કરી શકે, એટલું દુઃખ થાય છે, એટલું દુઃખ વધી જાય છે આ પરિસ્થિતિ. પછી કે ક્યારે થયું, કે ક્યારે શું, એ તું ઝેર ખાતો જ આવ્યો હતો, ખાધું ત્યારે ખબર નથી, કેમ કે એ સૂક્ષ્મ અસર થતી હતી ત્યારે એને ખબર પડતી નથી. આ વ્યસન થાય છે ત્યારે શું થાય, સરોવરમાં માણસને મજા આવે છે, ભાઈ સરસ સારું લાગે છે, ચા પીધી કે સરસ લાગે છે, સ્ફૂર્તિ રહીએ છીએ. શું છે એવી સરસ ચા છે કે સ્ફૂર્તિ રહીએ છીએ, ભાઈ અંદર નિકોટાઈન છે, સ્ફૂર્તિ છે નહીં છે, તમને કેક નહીં અસર છે, સ્ફૂર્તિ વૃત્તિ કેવી, પછી ન પીવો તો માથું દુખે. આ ઝીણું જ્યાર છે, ઝીણું જ્યાર છે, દરેક વ્યસનમાં આ પરિસ્થિતિ. એટલે જીવ જે વખતે રાગદ્વેષના ભાવ કરે તે વખતે તેને તેના ફળનું અને આકુલતાનું વેદન હોય છે. માટે એ શું સમજીને કરે છે એના પર આધાર છે. કાંઈ સમજણ ન હોય, ભગવાનનું સ્વરૂપને ઓળખતો ન હોય, આ દુઃખ છે, ચોક્કસ 100-100% દુઃખ છે. રાગ માત્ર દુઃખરૂપ છે. શુભરાગને જ નિષ્કુંભ કહ્યો છે શાસ્ત્રમાં, ત્યાં પ્રતિક્રમણ શબ્દ વાપર્યો છે. જે પ્રતિક્રમણમાં પોતાના દોષથી પાછા ફરવાનો પાઠ હોય એને પ્રતિક્રમણ કહે. શું કે મેં જે દોષ કર્યા આજના દિવસ પર્યંત કર્યા, કે આ મેં અઠવાડિયે કર્યા, કે પાક્ષિક કર્યા, કે મહિનામાં કર્યા, કે અત્યાર સુધીની જિંદગીમાં કર્યા, જે કોઈ દોષ છે એનાથી હું પાછો ફરવાની ભાવના ભાવું છું, એવો જે વિકલ્પ શું એને શું કહ્યું છે, એ પ્રતિક્રમણને વિષ્કુંભ કહ્યું છે. એટલા તો હજી સ્વદ્રવ છે ભગવાન, આ તો સ્વદ્રવની વાત છે, આકુલતા લઈને જ ઉત્પન્ન થાય. આકુલતા રાગ ના જન્મ ની સાથે સાથે જ જન્મે છે. રાગ ને આકુલતા અભેદ છે એમ છે, એવી વાત છે. એની શાંતિનું ખૂન કરે છે, રાગ છે એની શાંતિનું ખૂન કરે છે.
ને એ જ વખતે ખૂન કરે છે. જ્યારે જીવ રાગ કરે છે ત્યારે જીવ પોતાની શાંતિ નું ખૂન કરે છે. પક્ષીઓને મારે છે, દુઃખ મેળી નાખે છે. આર્ય માણસ ને કોઈ જોતા એને અરે રાખી થઈ જાય, અરે આવી ક્રૂર રીતે મારી નાખે છે. આ શાંતિ નું ગૌરવ મળે છે ત્યારે રાગ ઉત્પન્ન થાય છે. ક્યાંથી થાય છે ઉત્પન્ન? આત્માની જે શાંતિ એનું ગૌરવ મળે, અચ્છા ઘાણ કાઢીને રાગ ઉત્પન્ન કરે છે. શાંતિ નો ઘાણ કાઢીને વાત છે. હજારો ટન માં મારે છે, હજારો માછલા ને લાખો ટન માં માછલા મારે. તમે વેરાવળ ના કાંઠે જાઓ, જાફરા દરિયાઈ ખેતી છે, એમાં આપણે ખેતી જમીન ઉપર ખેતી કરીને સરકારે માછી મારવાનો લોક આપ્યો છે. મને કહેવાય કે ઝાડ બનાવવા માટે, માછલા પકડવાની ઝાડ બનાવવા માટે દૂરી ત્રાસ થાય. વિચાર કરે તો માણસ ને ત્રાસ થાય. એમાં આવી વાત મળી કે તું ગમે તે રાગ કર તારી શાંતિ નું ઘાણ કાઢવાની વાત છે. વિતરાગતામાં આવવું હોય તો આ વાત તારે સમજે છે તો વિતરાગતામાં આવી શકાશે. એ વિના વિતરાગ માર્ગ હાથમાં નહીં આવે. રાગ માર્ગમાં તું ગયો અનંતકાળથી, હવે વિતરાગ માર્ગમાં આવવું હોય તો આ વાત સમજવી પડે. હારી જાય, જો દરકાર ન કરે તો હારી જ જાય. જીવ દરકાર ન કરે તો હારી જ જાય, બીજું કઈ ન થાય. જેટલી દરકાર કરે પોતાના હિતને એટલું હિત સાધે. આમાં બધો કંટ્રોલ પોતા ઉપર જ છે, કોઈ બીજાની વાત નથી. અને બીજાને લઈને છે અને બીજાને કારણે છે. પોતે કરે એટલું સાધે, ઊંધું કરે તો ઊંધું સાધે, હળવું કરે તો હળવું સાધે. સ્વતંત્ર છે, પોતે ગમે તે કાર્ય કરવા માટે પોતે એકદમ સ્વતંત્ર છે. એટલે તો રખડે છે અનંત કાળ થી. શું કરવા રખડે છે? જો પોતાને કઈ ખબર પડે એવી પરિસ્થિતિ રહેતી હોત તો ક્યારે છૂટી ગયો હોત, પણ પોતાને ખબર જ પડતી નથી. આ એક તકલીફ છે કે પોતે પોતાનું અહિત કરે છે અને પોતાને એની ખબર પડતી નથી. પોતે પોતાને દુઃખમાં ઘસડી જાય છે અને પોતાને ખબર પડતી નથી. આ મોટી વિટમણા છે, બહુ મોટી વિટમણા આ છે કે પોતે પોતાને નુકસાન કરે છે, પોતે પોતાને દુઃખી કરે છે, પોતે પોતાની અશાંતિ ઊભી કરે છે અને પોતાને ખબર પડતી નથી. એટલે આમ નામ અંધકાર છે, દુઃખી થઈ રહ્યો છે. કોઈ મા ભાગ્યને સૂજે છે સૌ તો રસ્તો પકડી લે છે આત્મહિતનો, આત્મ શાંતિ ન સૂજે તો અનંત રખડે છે. એમ પોતે પણ રખડવા શું કહે છે કે જીવ જે વખતે રાગ દ્વેષના ભાવ કરે તે વખતે આ વસ્તુનું સ્વરૂપ છે, આમાં ફેરફાર નહીં થાય. સમજે કે ન સમજે, અવળું સમજે તો અવળું સમજે, આ વસ્તુનું સ્વરૂપ છે. તે જ વખતે એને એના ફળનું આકૃતાનો વેદન હોય છે. બીજે સમયે એનું ફળ આવે છે એ વાત અહીંયા નથી, વસ્તુના સ્વરૂપમાં એ વાત નથી. માટે કર્તાપણું અને ભોક્તાપણું બંને એક સાથે એક જ પરિણામમાં છે, એક સાથે એક જ પરિણામમાં, જુદા જુદા પરિણામમાં નથી. એક જ પરિણામમાં રાગનું કર્તાપણું, તે જ પરિણામમાં દુઃખનું ભોગતાપણું. આગળ પાછળ નહીં
ક્યાંય
સમય, તે જ પરિણામ, બીજું પરિણામ નહીં, બીજો સમય નહીં. ફળમાં ઉધારી નથી એમ કહેવું. જેમ ધર્મ છે એનું ફળ પણ રોકડું, જે વખતે ધર્મ કરે તે જ વખતે એને શાંતિ થાય, પછી થાય એ વાત અહીંયા નથી. તે જ વખતે શાંતિ થાય, તો અધર્મ કરે ત્યારે તે જ વખતે એને અશાંતિ થાય, કે બીજે વખતે થાય એ જ
વખતે.
હા, રાગ કરે, હા, રાગ કર્યો એને, કાર્ય કર્યું અને એનું ફળ કે દુઃખ આકુલતા, દુઃખ એ જ વખતે આવે. બંને સાથે છે, લોકો બાહ્ય દ્રષ્ટિથી જુએ છે. શું લોકો બાહ્ય દ્રષ્ટિથી જુએ છે કે આને પાપ કર્યા તો તે નરકમાં ક્યારે જશે, આ તો બહુ પાપ કરે છે, આ હવે નરકમાં કેમ જતો નથી. કોઈનું આયુષ લાંબુ હોય, વધુ પાપ કરી જાય. આયુષ છે તો ઉદયમાન છે, ઉદયમાન કર્મ તો જયારે એની સ્થિતિ પૂરી થાય ત્યારે જ પૂરી થાય, એમાં વહેલા મોડાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ચાહે પાપી જીવ હોય, ચાહે પુણ્યશાળી હોય, ચાહે ધર્મી હોય, કોઈ પણ હોય, એનું આયુષ તો એના સકાળે જ પૂરું થાય છે, કોઈનું વહેલું મોડું પૂરું થતું નથી. લોકો બાહ્ય દ્રષ્ટિથી જુએ છે કે એણે પાપ કર્યા તો તે નરકમાં ક્યારે જશે, અથવા જૂઠું બોલે છે, ઘણું જૂઠું બોલે છે, એવું જૂઠું બોલે છે કે જેને લઈને ઘણું બહારની અંદર અનિષ્ટ ફળ આવે છે. તો એની જીભ કેમ તરત કપાઈ જતી નથી, આ જૂઠું બોલતો કેમ બંધ થતો નથી, આ સમાધાન નથી થતું એને, આવા પ્રશ્નો ઉઠે છે. પણ ભાઈ, જે વખતે તે હિંસા અને જુઠ્ઠા વગેરેના ભાવ કરે છે તે વખતે તેના ભાવમાં આકુલતાનું વેદન હોય છે. પણ ભાઈ, જે વખતે તે હિંસા જૂઠ વગેરેના કોઈ પણ પ્રકારના જે પરિણામ કરે છે તે વખતે એના ભાવમાં આકુલતાનું વેદન હોય હોયને હોય છે. એટલા માટે શાસ્ત્રની અંદર એક વિષય આવે છે અભિપ્રાય સંબંધીનો, કે જેને વિપરીત અભિનિવેશ કહે છે, વિપરીત અભિપ્રાય કહે છે. કે એ જીવે ચારિત્ર મોહમાં તો જે રાગ કરે છે એ તો જ્યારે રાગ કરે ત્યારે જોવામાં આવે કે આ રાગ કરે છે, અને શુભ રાગ કરતો હોય ત્યારે શુભ રાગ કરતો જોવામાં આવે. કોઈ જીવ શુભ રાગ કર્યા જ કરે એવું ન બને, કોઈ જીવ શુભ રાગ કર્યા જ કરે એવું ન બને. પણ જે વિપરીત અભિપ્રાય હોય એ પરિણતિ ચાલુ રહી જાય, અને એમાં મિથ્યાત્વ હોય, એમાં અશુભ હોય, એમાં વિરાધના હોય, એમાં જે કાંઈ હોય એ બધું ચાલુ રહે. ભલે વિકલ્પ એની વિરુદ્ધ કરે તો આ ત્યાં તો અહીંયા એનું દુઃખ છે એ ચાલુ છે, એની વિપરીતતા ચાલુ છે. એટલે આપણે કહે છે ને કે ભાઈ, નવતત્વનું સર્ધાન વિપરીત અભિનિવેશ વિના કરવો, દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષનું સર્ધાન વિપરીત અભિનિવેશ વિના કરવો. એમ કેમ કે છે કે જ્યારે તો દેવગુરુ શાસ્ત્રની પ્રશંસા કરે છો, ગુણાનુવાદ કરે છો, સ્તુતિ કરે છો, પૂજા કરે છો, ત્યારે તો ઉપયોગ શુદ્ધ ચાલે છે, પણ જે વિપર્યાસ પીડ્યો છે, વિપરીત વિનિવેશ પીડ્યો છે, એનો અનિષ્ટ ચાલે છે, એ બધું એનું ખાઈ જાય છે. વિપરીત અભિનિવેશ છે એ બધું શુભને ખાઈ જાય છે, એને કાંઈ અસર આવતી નથી. એટલે વિપરીત અભિનિવેશ એટલે શું? અભિપ્રાય એનો ખોટો હોય છે, અભિપ્રાય સાચો નથી હોતો. જેમ કે કુદેવને માને છે, સ્થૂળ દ્રષ્ટાંત લઈએ, એ કુદેવને પણ માને છે અને જીનદેવને પણ માને છે, તો એને કુદેવની જે માન્યતા છે એ વિપર્યાસ છે, ચાલુ છે. જ્યારે એ સુદેવને વંદન કરે છે ત્યારે પણ થોડું ચાલુ છે, એટલે આનું ફળ એને નથી આવતું. બે કરે છે પણ ઓલું અનિષ્ટ ઈષ્ટને નથી થવા દેતું, એવું અનિષ્ટ બળવાન હોય છે, એ અભિનિવેશનું કામ. અભિનિવેશ બહુ બળવાન હોય છે એમ છે. ભાઈ જે વખતે તે હિંસા અને જૂઠું વગેરેના ભાવ કરે છે તે વખતે તેના ભાવમાં આકુલતાનું વિજન હોય છે, એ તો આ પરિણામ તો એ કરે છે ત્યારે એને થાય છે તે સમજી શકાય માટે બતાવે છે. ઓલો જે વિપર્યાસ છે એમાં તો કરતો નથી દેખાતો, એમાં તો જીનેન્દ્રની પૂજા સ્તુતિ કરતો દેખાય છે. ઓલું ચાલુ છે, હા ઓલું ચાલુ છે, એને જે વિપર્યાસ કર્યો છે એ ચાલુ છે. અને એ અત્યારે જે આ બાજુનું કરે છે એ બાજુ એનું ધોવાઈ જાય છે, એને કોઈ લાભ જરાય નથી થતો, એનું કારણ આ છે. એ સૂક્ષ્મ વિષય છે અભિપ્રાયનો, અભિનિવેશનો. અને એ સમયે સમયે એનું પણ ચાલવું છે, પરિણામે એનું ચાલવું છે. એક સિદ્ધાંત અહીંયા ગુરુદેવ આપે છે કે આ જે આકુલતાનું વેદન છે તે અવગુણનું જ વેદન છે. પ્રવચન કરતા કરતા કોઈ સિદ્ધાંતિક અથવા કોઈ સૂત્ર જેવી વાત નીકળી જાય છે કે આ જે આકુલતાનું વેદન છે તે અવગુણનું જ વેદન છે, ગુણનું વેદનમાં આકુલતા ન થાય. આત્માના ગુણ એવા છે કે ગુણને વેદતા, સ્વભાવને વેદતા, ગુણ કહો સ્વભાવ કહો, એને વેદતા સુખ શાંતિ ઉપજે, આનંદ ઉપજે. જ્યારે આકુલતાનું વેદન થાય છે એ અવગુણનું વેદન છે, ગુણનું વેદન નથી. જો ક્યાં વાત લઈ ગયા, એને અવગુણમાં લઈ ગયા. એ અવગુણ છે, દુઃખનું વેદન છે કે એ અવગુણનું વેદન છે. આકુલતાનું વેદન છે તે અવગુણનું જ વેદન છે. અવગુણ એટલે એમાં આત્માને ગુણ થાય તો લાભ થાય, ને અવગુણ થાય તો નુકસાન થાય. આ નુકસાનનો પ્રકાર છે. અવગુણ થયો, ચોખ્ખે ચોખ્ખો અવગુણ, એકાંતે અવગુણ છે, એમાં ગુણનું નામ નિશાન નથી. શ્રીમદ રાજચંદ્રજી પરિચયમાં આવેલા મુમુક્ષુઓમાં કોઈનો દેહાંત થતો ને પત્ર લખતા ત્યારે ખાસ મનાઈ કરતા હતા કે તમારા કુટુંબના પ્રિયજન હોવાથી સ્વાભાવિક રીતે જ પરિણામમાં શોક થાય, ખેદ થાય, સંભવિત છે, તો પણ શોક કરવા યોગ્ય નથી. શોક કરવા યોગ્ય નથી, કેમ કે અવગુણ નું વેદન છે, ગુણ નું વેદન નથી. તો કે શું કરવું? તો કે એમનામાં રહેલા કોઈ જે ગુણો હોય એ ગુણોને સંભાળીને શોકને વૈરાગ્યમાં ફેરવવો. કે પોતાને જ્યાં જ્યાં રાગ ને રસ આવતો હોય ત્યાં રસ ને રાગ ટીકો પડી જાય, રાગ રસ ટીકો પડી જાય, એવી રીતે એને રસ્તો પકડવો. માર્ગદર્શન તો અમને ઘણું આપે છે. કેમ કે આ પોતાનું વેદન છે તે અવગુણનું જ વેદન છે. પોતાના સુખાદી સ્વભાવનો ઘાત કર્યો તેથી તે વખતે તેના ભાવમાં ફળ મળી ગયું. પોતાના સુખાદી સ્વભાવનો ઘાત કર્યો તેથી તે વખતે તેના ભાવમાં ફળ મળી જ ગયું. એને શું પાછળથી ફળ મળશે એ વાત નથી, એ જ વખતે એને ફળ મળી ગયું છે. પોતાના સ્વભાવના ઘાતનું ફળ રોકડે રોકડું મળેલું છે. આ લાભ નુકસાનનો વિષય, શાંતિ અશાંતિનો વિષય બહુ મંથનથી સમજવા જેવો છે. અને તે વખતે જ ગુણની શક્તિનું પરિણમન જે ઘટી ગયું તે જ તેને ઊંધું ફળ મળી ગયું. આ પ્રશ્ન કરે છે ને, આપણો પ્રશ્ન ચાલે છે કે કેમ થતું નથી, આપણે જો સાંભળીએ છીએ ને કેમ થતું નથી, કેમ થતું નથી. પણ ભાઈ તું તે તમને નુકસાન કેટલું કર્યું છે, એ નુકસાનનો ખાડો પુરાય પછી બાપ દેખાય ને. નુકસાનનો ખાડો એટલો મોટો ખોદ્યો છે કે એમાં તું શું થોડા થોડા શુભ ભાવ નાખેલા છે પણ એમાં ક્યાંથી પત્તો લાગવાનો હતો કે એમાં કાંઈ પત્તો લાગે એવું નથી. પોતાના સુખાદી સ્વભાવનો ઘાત કર્યો તેથી તે વખતે એમાં ફળ મળ્યું. ફળ મળ્યું એમાં દુઃખ તો થયું પણ ગુણની જે શક્તિ એનું પરિણમન તે શક્તિને તોડી છે. તારે આત્મશક્તિને તે તોડી છે, આત્મશક્તિને તે હીણી કરી છે. એક શ્રીમદજી જગ્યાએ એ વાત પણ લખે છે કે અત્યારે આ ક્ષેત્રે આ કાળે કેવા જીવો આવે છે કે જે વિપરીતતા કરી કરી કરીને હિનસત્વ થઈ ગયેલા જીવો આવે છે. કેવા? હિન પુરુષાર્થી હિનસત્વ થઈ ગયેલા જીવો અહીંયા આવે છે. કોઈ જીવ લાભ કરી જાય છે એ ગૌણ રાખીને, બહુભાગ જીવોને લખવા રાખીને કે અહીંયા હિનસત્વ થઈ ગયેલા જીવો આવે છે. કેમ કે પોતાને નુકસાન કરી કરીને એટલું નુકસાન કરી બેઠા હોય છે કે પછી એવો કોઈ બહારમાં દેવગુરુ શાસ્ત્રનો તીર્થંકરનો સત્પુરુષનો કે ગુરુનો પ્રત્યક્ષ યોગ થાય તો પણ પુરુષાર્થ ન ઉપાડી શકે. એમ પણ આટલો આટલો બોધ આપે છે એમ પુરુષાર્થ આ જીવો ઉપાડતા નથી. એવા હિંસત્વ થઈ ગયા હોય છે. આપણે નથી કહેતા સાદી ભાષામાં કે ભાઈ નમાલો માણસ છે, એમાં કાંઈ માલ નથી, એને કામ હોપશો ને તો કામ બગડશે. શું કે એનામાં કામ કરવાની શક્તિ નથી, કામ કરવાની આવડત નથી તો કેવો છે કે એમનો માલો છે. એમ જીવ પોતાને અવગુણ કરીને ગુણની શક્તિ તોડી તોડીને એટલી બધી તોડી નાખે છે કે અહીંયા માન માન સંગની પંચેન્દ્રીને મનુષ્ય થયો હોય તો પણ એને આત્મહિત સાધવાનું સત્વ એનામાં હોતું નથી. એવા હિંસત્વ થઈ જાય છે. એવું તે વખતે ગુણની શક્તિનું પરિણામ છે જે ઘટી ગયું તે જ તેને ઊંધું ફળ મળી ગયેલું છે. તે જ વખતે એને ઊંધું ફળ મળી ગયેલું છે. એને ફળ મેળવવાનું બાકી નથી. બાહ્ય દ્રષ્ટિથી ન જોવું પણ અંતરદૃષ્ટિથી જોવું એમને છે. આ તો પોતાને બહાર કાઢવાની વાત છે, અંદર ખૂંચી ગયો છે એને બહાર કાઢવાની વાત છે. જે અંતરમાં ફળ આવે છે તે જોતો નથી અને બહારથી ફરાવે છે તેને જુએ છે, એનું જોનારા તે બધા પરાશ્રય દ્રષ્ટિવાળા છે. શું કહે છે કે અંદરમાં જઈને આકુલતાને દુઃખ થઈ ગયું ને આત્માથી દૂર ચાલ્યો ગયો એ તો જોતો નથી, બારમાં એને પુણ્ય પાપનું ફળ આવીને જોવે છે. કહે છે કે બાહ્ય દ્રષ્ટિવાળા છે, પરાશરી દ્રષ્ટિવાળા છે, એ તત્વને સમજી શકતા નથી, એને કોઈ તત્વની ખબર હોતી નથી. બહારથી જે ફળ મળવું એ તો વ્યવહાર છે, એ તો સંયોગ અપેક્ષાએ એને ફળ મળ્યું એમ કહેવાય છે. ખરેખર તો ફળ તો એને જ્યારે પરિણામ વિપરીત કર્યા ત્યારે એને ફળ મળી ચૂક્યું છે, એમાં બીજો સમય થતો નથી. બહારથી ફળ કોઈ વાર લાંબા કાળે અને કોઈ વાર ટૂંકા કાળે મળે છે. બહારનું જે ફળ આવે છે પુણ્ય અને પાપનું, રાગ અને દ્વેષનું, એ તો કોઈ વાર તરત પણ આવે છે, કોઈ વાર લાંબા કાળે પણ આવે છે. એ તો કર્ણાનુયોગનો સિદ્ધાંત બહુ ગહન છે અને એમાં પરિણામનો હિસાબ કિતાબ ઘણો લાંબો છે, એટલે એ તો બંને પ્રકારે એમાં ઉત્પન્ન થાય છે. કોઈ જીવોને રાગદ્વેષનું ફળ તરત આવે છે, કોઈ જીવોને રાગદ્વેષનું ફળ ઉત્પન્ન થવામાં, બહારના ફળ ઉત્પન્ન થવામાં સમય લાગે છે. બહુ ભાગ તો રાગદ્વેષના ફળ બીજા ભાવમાં જ આવે છે, આ ભાવના કરેલા કર્મના ફળ બીજા ભાવમાં આવે છે, પણ કોઈ કોઈ તે ભાવમાં પણ આવે છે. પણ અંતરનું ફળ તો તરત જ તે જ ક્ષણે એમ જોયું, આ ઉપર વજન છે, આખા બોલમાં જે વજન છે એ આ વજન છે કે પરિણામનું ફળ તો તરત જ અને તે ક્ષણે જ મળી જાય છે. એના ગુણની જે ઘાત થાય છે, ગુણનો ઘાત કહો કે ભાવ પ્રાણનો ઘાત કહો કે શક્તિને નબળી પાડી દેવીને અશક્તિમાં આવી જવાનું એમ કહો, જેમ માણસ માંદો પડે છે, બહુ શક્તિ આવી હોય તો એને શક્તિ આવતા સમય લાગી જાય છે, સાજો થયા પછી રોગ મટી ગયો, હવે એ બધા રિપોર્ટ નોર્મલ, તો કે હવે શું છે, પણ શક્તિ છે કેટલી, કે એટલી ઢગલાવાની શક્તિ છે કે કોઈને મહિનો, કોઈને બે મહિના, કોઈને ચાર મહિના, કોઈને છ મહિના, આઠ આઠ મહિના, બાર બાર મહિના શક્તિ આવતા લાગી જાય. એ તો વાત રહી શરીરની, પણ અહીંયા એ દ્રષ્ટાંતે આત્માની શક્તિ જે હીણી કરી નાખે છે, હીણી પાડી દે છે, એને શક્તિ આવતા સમય લાગે છે. અને શક્તિ આવ્યા પછી પણ જે ભિન્ન ભિન્ન પ્રકારો ઉભા થાય છે એનું આ કારણ છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન હોય, કોઈ જીવ એ ભાવમાં પામે, કોઈને બે ભાવ લાગે, કોઈને અનેક ભાવ લાગે, શું કારણ છે કે જે રીતે એને શક્તિ આવવી જોઈએ એમાં ફેર પડે છે, એનું કારણ રાગ અને દ્વેષ છે, બીજું કઈ નથી. રાગ દ્વેષના પરિણામ શક્તિનો ઘાત કરનારા છે, એટલે એને ઘાતક એવું નામ આપ્યું છે. પુણ્યને પણ ઘાતકતા માટે કરવું છે, પુણ્ય રાગને ઘાતક શું કરવા કહ્યો કે વાસ્તવિક રીતે એ શક્તિને ઘાતે છે માટે એને ઘાતક કહે છે. કાંઈ પુણ્યના પરિણામને ગાળ નથી દેવી કે અનિષ્ટ છે, ઘાતક છે, દુષ્ટ છે, ગાળ દેવી નથી, વાસ્તવિક રીતે એ શક્તિને ઘાતનારા પરિણામ એમ કે, એટલે એને ગુણવાચક નામ છે, એનામાં ઘાત કરવાનો ગુણ છે માટે એને ઘાતક કહે છે. એક જીવે પાપ કર્યું એનું ફળ એને આવવામાં બીજો ભાવ છે, પણ એ પાછો ફરીને જો જ્ઞાન દશામાં આવે તો જે બોલું પાપ નું ફળ આવે ત્યારે ભેદ જ્ઞાનમાં હોય,
તો એને કરેલા પાપનું ફળ એને ન મળ્યું એમ કહેવાય છે.
પણ એ બધી બાહ્ય દ્રષ્ટિની વાત છે. અહીંયા પણ એમ અહીંયા એ વાતને શા માટે ગૌણ કરે છે કે એ વાતને અહીંયા મુખ્ય કરતા નથી, એક બાજુ રાખે છે. એનું એમ કે છે એ વિચાર કરમાં બાહ્ય દ્રષ્ટિ નતો, અંતરદૃષ્ટિથી વિચાર કર તો તું જ્યારે દોષ કરસ, જ્યારે રાગ કરસ, ત્યારે તારી શક્તિ તૂટે છે, ત્યારે તારી શક્તિનો ઘાત થઈ જાય છે. એ જ વખતે ઘાત થાય છે, બીજો સમય નથી નુકસાનનો. અત્યારે જ ચેતી જાય, અત્યારે જ નુકસાન બંધ કરે એમ કે નુકસાન બંધ કરવું હોય તો અત્યારે બંધ કરે, અત્યારે ચેતી જાય એમ કે. એ રીતે અહીંયા જે વસ્તુ સ્થિતિ છે આ વિષયમાં, આ અધ્યાત્મનો વિષય છે, કેમ કે ગુણ અને દોષ, શાંતિ અને અશાંતિ, એનું વિજ્ઞાન, એના સિદ્ધાંતો શું છે. બંધારણના સિદ્ધાંતો ઉપરાંત ગુણ દોષના અને શાંતિ અશાંતિના આધ્યાત્મિક સિદ્ધાંતો છે. એ પણ એક સિદ્ધાંતિક વિષય છે, આ વિજ્ઞાનનો વિષય છે, એને બરાબર સમજવું જોઈએ તો પોતે ચેતીને બચી શકે અને નહીંતર ન બચી શકે એવી પરિસ્થિતિ.
હસ્તાક્ષર બાંધેલા કર્મોમાં રસ્તા હતા, પણ એ વખતે જ બધા ભોગવે છે. આમ લાગે કે આપણે હસ્તા હસ્તા બાંધીએ છીએ.
હા, એ જ વખતે પોતાની શક્તિને તોડે છે, પોતાની શક્તિ ઉપર ઘા કરે છે. પોતાને ખ્યાલ નથી આવતો એટલે તો જ્ઞાનીઓ સમજાવે છે કે આ જીવને ખ્યાલ નથી આવતો. ઓલું ફળ આવે એનો ખ્યાલ આવે છે કે બહારમાં ફળ આવશે, અને લોકો તો બહારના ફળથી બીએ છે બાહ્ય દ્રષ્ટિવાળા, એટલે એને એમ સમજાવે છે જો ભાઈ તને બારમાં આમ થશે તને આમ થશે તને આમ થશે, પાપના ફળમાં નરક મારીશ નિર્ગ મારીશ, એમને સમજાવવું પડે છે. પણ જે જીવ તત્વ સમજવા આવ્યો છે એને એમ નથી કહેતા. એને અત્યંત જાગૃતિની જરૂર છે. હા, પ્રમાદ અશુદ્ધિનું મૂળ છે, પ્રમાદ અશુદ્ધિનું મૂળ છે એમ છે. એકદમ જાગૃતિમાં આવવું જોઈએ અને એ જાગૃતિને જ મુમુક્ષુતાને આત્માર્થતા કીધી છે. બાકી દર્શન કરવા આવે એટલે મુમુક્ષુ છે, કે શાસ્ત્ર વાંચવા માટે મુમુક્ષુ છે એમ નથી. જાગૃતિમાં આવે તો મુમુક્ષુ છે. મંડળ મંડળ ની વાત તો બધી સમજવા જેવી છે. મંડળમાં તો એ સમજવાની જરૂર છે કે આ બારીના કાચ ફૂટે છે, એ જીનમંદિર ના કાચ નથી ફૂટતા, જે જીનેન્દ્ર ઉપર પથ્થર ના ઘા થાય છે એ સમજવાની જરૂર છે. એની સમજાવવું પડે એવું છે. અહીંયા પાંચ જણ બારીના કાચ ફૂટ્યા છે આપણા મંદિરના, અને એ સિદ્ધિની આડકતરી રીતે આપણા ભાઈઓ કરાવે છે. એ દુઃખનો વિષય છે. આ જીનેન્દ્ર ઉપર પથ્થર મારો થાય છે, બારીના કાચ ઉપર પથ્થર મારો નથી. એટલું થોડું મુમુક્ષુનું જ્ઞાન ખેંચવા માટે. હા, એ બધું ચક્કરમાં
દેવાની દેવ ભગવાન નો જય પાર્વતી.